તારીખ 18/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 557-560 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 254
કહે છે તે ખોટું શું છે? પ્રશ્ન ગંભીર છે. આત્મા સાચો છે, જગત ખોટું છે. જગત ને સાચું માની જગત નું વિસ્મરણ થાય એ બાજુ થી એને તમે સાચું માનો, જ્ઞાનમાં એ શક્યતા રહે અને એનું વિસ્મરણ થાય એ બની શકશે. માટે એ ખોટું છે એમ માનો તો જ એનું વિસ્મરણ થાય. આ એકદમ છે. જેને સ્વરૂપ છે એના માટે ઈષ્ટ એ છે કે આપણે વિસ્મરણ કરવું છે માટે જગત ને ખોટું માનો. અહીંયા ભગવાન યોગ જો લાગુ કરે તો દૂર થાય એવું નથી. અધ્યાત્મ વચન માટે તે અનુકૂળ પડેલું છે. ભગવાનથી વિચારવામાં આવે તો સિદ્ધાંત લઈને એની મેળ ખાતો નથી. એટલે જગત મિથ્યા છે એ વાત ઉપર સ્થિર થવું હોય તો અટકી જવું હોય તો વસ્તુના સ્વરૂપના આધારે ટકી શકાશે, કોઈ કલ્પનાના આધારે નહીં ટકી શકાય. એટલે કલ્પના કરવી એક વાત છે, વાસ્તવિકતા જ્ઞાન કરવું તે બીજી વાત છે, જ્ઞાનમાં ગૌણ મુખ્ય કરવું તે ત્રીજી વાત છે. એ લોકોની એક એવી માન્યતા છે કે એને સાચું માનવાથી એના એના પ્રત્યેનો જે લગાડ છે એ છૂટશે. આ જગતમાં હું શરીર ધારી રાખું, આ મારા મિત્ર છે, આ મારા સગા છે, આ મારા વેરી છે, વિરોધી છે, એવું જો સાચે સાચું હોય તો એનું વિસ્મરણ કેવી રીતે થાય? માત્ર એ બધું ખોટું પણ હતો જ એનું વિસ્મરણ. જૈન દર્શન એમ કહે છે કે એ વસ્તુ છે એ છે, શરીર છે, ફલાણા છે, ફલાણા છે, ફલાણા છે, ફલાણા છે, એ બધું છે. પણ એમાં કોઈ મિત્ર છે, એમાં કોઈ સગા છે, એમાં કોઈ વેરી છે, એ ખોટું છે. વસ્તુ જ નથી એમ બંધુની કલ્પના છે એ નથી. ઈષ્ટ અનિષ્ટપણોની જે કલ્પના છે એમ વસ્તુ નથી. પણ વસ્તુ જ નથી એમ નથી. અને આત્મા માત્ર જ્ઞાતા છે એ આધ્યાત્મિક સિદ્ધાંત એવું છે કે જે વસ્તુ વ્યવસ્થાને આધારે છે. એટલે અધ્યાત્મમાં આવવા માટે યુક્તિ કરી છે. જેટલી આ બધી રચના દેખાય છે એ કઈ છે, એ બધી કલ્પના છે. એને બ્રહ્મનો અથવા ચૈતન્યનો વિવર્ત કહે છે. વિવર્ત તો ખરો ને, એવું કોઈ પૂછનાર નથી. વિવર્ત એ કહે છે પારિભાષિક શબ્દોમાં, એને ચૈતન્ય વિવર્ત અથવા બ્રહ્મનો વિવર્ત કહે છે. અને એ વિવર્ત જેમ પાણીમાં મોજું છે, પાણી મોજું પાણી છે ને, એટલે શાંત પાણી તો પાણી જ છે, સિવાય પાણી કઈ છે જ નહીં એમ કેવું છે. અવસ્થા ફેર છે એની નોંધ લેવી જોઈએ. શાંત તે શાંત અવસ્થા છે, અશાંત બુજાવાળી તે બુજાવાળી અવસ્થા છે. ભલે બંને પાણી છે તો પણ અવસ્થા ભેદ છે, અને એ અવસ્થા ભેદમાં ઘણો ફેર પડે છે. સુભાનભાઈ બાજુ ભરેલા હતા વેદાંત બાજુ, એટલે એમને સીધો પ્રશ્ન પૂછ્યો છે કે એમાં ખોટું શું છે, તો એ સાચું કેવી રીતે છે એમ કહેશે, ખોટું હોય તો ખોટું કેવી રીતે છે એમ કહેશે. આ રીતે પૂછ્યું છે, પ્રશ્નો એમ પૂછે તો એ જાણે પૂછ્યું છે. વિચારવા યોગ્ય એટલું છે કે ઈષ્ટ અનિષ્ટ પણ તે ખોટું છે. વસ્તુ છે ને એમ નથી, વસ્તુનો અભાવ છે એમ નથી, સદભાવ ખોટો છે એમ નથી. કોઈ વસ્તુનો સદભાવ હોવા છતાં પોતાના અભાવ સ્વરૂપે છે, બિનગ્ની સ્વરૂપે વસ્તુ છે જગત આખું, અને એમાં કોઈ ઈષ્ટ અનિષ્ટ એવું કઈ છે નહીં. માટે તેની વિસ્મૃતિ થઈ શકે છે. વિસ્મૃતિ તેની ન થઈ શકે કે જે સારું લાગે અને ખરાબ લાગે એની વિસ્મૃતિ ન થઈ શકે. બાકી જેની સાથે આ જીવને કઈ નિસ્બત ન હોય, પ્રયોજન ન હોય, એની વિસ્મૃતિ થઈ શકે છે. છાપામાં હું ઘણું વાંચો છું, દુનિયાભરના સમાચાર થઈ જશે, કેમ કે તમારે સંબંધ નથી લેવા દેવા. કોઈ સંબંધિત વાત તમે જે જગ્યાએ લો છો એની કોઈ માલિકી ધરાવતી મોટી સાધન, ફલાણા ફલાણા ટ્રસ્ટમાં અને મકાનમાં ફલાણા ભાઈ રહીએ છે, એ ગેરકાયદેસર રહીએ છે, મૂળમાં એ જમીન ને મકાન ફનારું છે, માટે અમે ચેતવણી આપીએ છીએ કે એને કાયદેસર રીતે ત્યાં રહેવું જોઈએ નહીં. તો ન ભૂલે, એ ભૂલી ગયો બીજા સમાચાર છાપામાં ભૂલી જાય એવી રીતે ભૂલી દે. ઘર ખાલી કરવાની વાત આવે એ ન ભૂલે, પોતાની સંબંધિત વાત આવે તો ન ભૂલે. પણ જેને પોતાની સાથે સંબંધ નથી એવી વાત આવે તો બધી જ ભૂલી જાય. તો તો ખોટું એ રીતે છે કે એની સાથે સંબંધ, જગતની સાથેનો સંબંધ તારો ખોટો છે. વેદાંત એમ કહે છે કે જગત મિથ્યા છે, તો જગતની સાથેનો સંબંધ મિથ્યા છે એમ કહેવાનો અભિપ્રાય એ સમ્યક અભિપ્રાય છે. પણ સચોડો જગત જ ખોટો છે એમ માને તો એ વાત કાલ્પનિક છે, વસ્તુ સ્થિતિ એવી નથી.
પર્યાદ્રગતિ જુદી છે, તો આના પર્યાય તો એટલી જુદી કરી દે છે કે જેમ કે બહુ જ મતલબ દ્રવ્ય થઈ ગયા હોય એવી રીતે જુદી માને. તો જેટલી જેટલી જોરથી એને પર્યાયને ધક્કો મારે કે નથી મારામાં, એવી રીતે અગર કોઈ એમાં રહેતો હોય તો
એમાં કઈ વાંધો નથી, એમાં કઈ વાંધો નથી. અથવા બીજી રીતે વિચારી કે જે દ્રવ્ય દ્રષ્ટિ છે એટલે અન્ય દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ પોતાના મૂળ પરમાત્મા બીજા કોઈને સ્વીકારતી નથી, પોતાનું પણ સ્વીકારતી નથી, એટલું જ નહીં પણ એની હૈયાતીનું પણ એ જ્ઞાન દ્રષ્ટિ છે એ પોતાના પરમ પદને સ્વીકારે છે, પોતાનું પણ સ્વીકારે છે અને એની જ હૈયાતી એને એ ગ્રહણ કરે છે. એ સિવાય એક સમયની પર્યાયથી માનીને જેટલા અન્ય પદાર્થો અન્ય દ્રવ્યો અને અન્ય ભાવો છે એની હૈયાતી છે કે નહીં એની સાથે એને સંબંધ નથી, એવા પોતાનું પોતે આવી ગઈ. કેમ કે પોતે પરમપદની બહાર છે એટલે પોતે પણ આવી ગઈ, તો એની હૈયાતી છે એ ગ્રહણ કરતી. સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન પોતે નથી, સમ્યક દર્શનનો વિષય સ્વગ્રહ છે પણ પોતે નથી, તો બીજા તો આવવાનો સવાલ નથી. તો પછી એમ કહે કે બીજું કાંઈ નથી, એ મારું સ્વરૂપ છે, બીજું કાંઈ છે નહીં, કેમ કે બીજું મને દેખાતું નથી, હું તો એકને દેખું છું, બીજા કોઈને દેખતી નથી, માટે બીજું કાંઈ હોય તો દેખાય ને, મારા માટે તો છે જ નહીં સમજો. પણ એ કહેવામાં આવે છે નહીં એમાં એનું હોવાનું આવી જાય છે, નથી માં છે નથી એમાં એવું. એટલે એમ એ પણ અપેક્ષા નહીં, હોવા ન હોવાનો જેને પ્રશ્ન નથી, અપેક્ષા નથી, માત્ર પોતાના સ્વગ્રહ સાથે જે સ્વસ્વરૂપે સર્વસ્વરૂપે ગ્રહણ કરીને દેખે છે, શ્રદ્ધે છે, સ્વીકારે છે એનું નામ સુંદર દર્શન અથવા સુંદર દ્રષ્ટિ છે, દ્રષ્ટિ છે. તો એના માટે બધું ખોટું છે, એના માટે બીજું હોય તો બધું ખોટું છે. પોતાનું પરમ સ્વરૂપ સત્ય સ્વરૂપ છે, તે સત્ય છે, બાકી બધું ખોટું છે. બસ
એવી દ્રષ્ટિ થાય એના કામ થતું નથી,
કામ થતું નથી એવી દ્રષ્ટિ થવી જોઈએ. પણ આત્માના એટલી દ્રષ્ટિ પરિણમન નથી કરતી, આત્મામાં જ્ઞાન પણ પરિણમન કરે છે, જેવી રીતે દ્રષ્ટિની શ્રદ્ધાનું ગુણ છે એવી રીતે જ્ઞાન પણ એક ગુણ છે, આચરણ પણ એક ગુણ છે, આની શાંતિ શાંતિ પણ એક ગુણ છે, પુરુષાર્થ પણ એક ગુણ છે, એમાં અનેક ગુણો છે, એક ગુણ સ્વરૂપે આત્મા નથી. તો સમગ્ર રીતે આત્માને સમજવો હોય ત્યારે બધું સમજવું જોઈએ, નહીતર આ વેદાંત જેવું થાય કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, એ બ્રહ્મ સાચું છે અને જગત આખું ખોટું છે, પરિસ્થિતિ થશે. માર્મિક પ્રશ્ન ઉઠાવ્યો છે. પત્ર લખાણું છે, વિષમ સંસાર બંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ, પોતે પણ સંસારના વિષમ બંધનો તોડીને છેદીને ચાલી નીકળવાના ભાવમાં આવ્યા છે, એટલે એવા પુરુષોનું સ્મરણ કરે છે, એવા પુરુષાર્થની મહાત્માઓનું સ્મરણ કરે છે કે જે મહાત્માઓ આ વિષમ સંસારના બંધનોને છેદી નાખ્યા, જેને કોઈ બંધન જેને રાખ્યા નહીં, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે એને, તીક્ષ્ણ એટલે થોડુંક રાખીને નહીં, જરા પણ લગભગ રેખા વિના જે ચાલી નીકળ્યા તેને
અનંત પ્રણામ,
અનંત વારમાં પ્રણામ કરીએ, એને પ્રણામ કરવાનું અમે બંધ કરતા નથી, એના પ્રત્યે અમારું નમન છે, સદા સર્વદા અમારું નમન છે એમ કે કેટલું બહુમાન કર્યું છે. માણસું એકમ દિન પર વખતે નીકળાય મુંબઈથી અને રૂવાણી આવવાનો પ્રસંગ છે એમને, તો પણ ત્રણ દિવસ રસ્તામાં થાય તેમ છે. પણ માણસું દિન પર નીકળાય તેવો સંભવ નથી, પાંચમ પર નીકળાય તેવો સંભવ છે. વચ્ચે ત્રણ દિવસ થવાના છે તે ન ચાલતા રોકાવાનું કારણ છે. બાહ્ય કારણ જોતા લીમડી આવવાનું ન બની શકે તેવું છે, તો પણ કદાચ એક દિવસ વળતા અવકાશ મેળવ્યો હોય તો મળી શકે. પણ આંતર કારણ જુદું હોવાથી તેમ કરવાનું હાલ કોઈ પણ પ્રકારે ચિત્તમાં આવતું નથી. આંતર કારણ એટલે વૃત્તિ વિશે કોઈ મુમુક્ષુઓને મળવાની ઈચ્છા નથી. વઢવાણ સ્ટેશને કેશવલાલની કે તમારી મને ઈચ્છા હોય તો અટકાવતા મન અસંતોષ પામે છે. લખો છો તમારે મળવું છે, તમે કયો ત્યાં ને તમે કયો ત્યારે આવીએ, પણ મળવું છે. એટલે એમ લીધું છે કે તમે વર્ધમાન સ્ટેશન સ્ટેશન ઉપર મળવા આવો. વર્ધમાન કેમ કહેવા પડે કે ભાઈ સુરેન્દ્રનગર પછી નામ કર્યું છે, છેલ્લા વર્ષમાં નામ કર્યું છે, તો વર્ધમાન સુધી ને વર્ધમાન કેમ ને બે વર્ધમાન જ કહેવાતા. એ સ્ટેશન પણ ત્યાંથી ને ગોરવી બાજુ લાઈન જાય એટલે આ સુધી બાજુ ન આવે. કૃષ્ણલાલ રીતે ભગવાન મને મળવાની ઈચ્છા હોય તો અટકાવતો નથી એમ કહે છે. અટકાવતા મન અસંતોષ પામે છે એટલે ના નથી લખતો, આવજો ત્યાં સુધી. એવું અસંતોષ પામે છે તો પણ હાલ અટકાવવાનું મારો ચિત્ત રહે છે, અભિપ્રાય એમ રહે છે. મન અને અભિપ્રાય ને વૃત્તિ ને જુદી પાડે છે, ચિત્તમાં એમ રહે છે ના આવો તો સારું, કોઈને મળવું નથી, અભિપ્રાય રહ્યો છે. છતાં તમને અટકાવતા લાગે શું થાય છે ત્યાં અસંતોષ થાય છે. બે વાત હાર વાર લખી નાખી એમ કે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી અવ્યવસ્થિત ચિત્ત હતું એમ છે. અમારે એમ સમજવાનું છે કે એમનું ચિત્ત એ વખતે વ્યવસ્થા ન હોય એટલા ઉપેક્ષિત રહેતા હતા, અંતરવૃત્તિમાં એટલા સાવધાન રહેતા હતા. કેમ કે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારના અસંગપણું રાખવું યોગ્ય લાગે છે. કોઈના સંગમાં ન આવવું, કોઈના પરિચયમાં ન આવવું એ પ્રકારનો એમનો ભાવ છે, ઘણો જોર કરતો હતો. એટલે એ લખે છે પુષ્પક દશમે કે હું 10 દિવસમાં નીકળવા ધારું છું, પણ ખરેખર નીકળ્યા નથી, મુંબઈથી રવાના થયા જ નથી. કેમ કે આ બધે બીજે વચમાં મળવાનું બધાને થાય, ત્યાં પણ લગ્ન પ્રસંગે પણ બધા સગા સંબંધીઓને મળવાનું થાય, એ વાત એમના ચિત્તમાં કોઈ રીતે સમાવેશ પામે એવી પરિસ્થિતિ એમને નહોતી. ખબર નથી ક્યારે કોણ આવવાનું, પોતે મળવા જવાની ઈચ્છા થાય, એ ઈચ્છા એમને થતી નથી. કોઈ એમને કે મારે મળવા આવવું છે તો ના પાડે છે, મારે તમારે મળવું છે પણ મારે મળવું નથી. તે એટલે સુધી સંપૂર્ણ રાખવું યોગ્ય છે તે એટલે સુધી કે જેમનો ઓળખાણ પ્રસંગ છે તે મને આ ભૂલી જાય તો સારું, એ લોકો મને ભૂલી જાય તો સારું, જે લોકો મને ઓળખે છે એ મને ભૂલી જાય તો સારું, મારે કોઈને મળવું નથી, કોઈને મળવાની મને ઈચ્છા થતી નથી, મારે કોઈને મળવાની ઈચ્છા રહી નથી. કેમ કે સંગથી ઉપાધિ નિષ્કારણ વિધા કરે છે, એટલે જે વિચારો જે વિકલ્પો આવે છે એને શાંત કરવા માટે એ કારણ લખ્યું છે. અને તેની ઉપાધિ શમન કરવા યોગ્ય એનું હાલ મારું છે કે નથી, બધાના પરિચયમાં આવી અનેક જાતને વાંચી તો માપડીને એ બધા ઉપાધિ યોગ્ય વિકલ્પ માત્ર ઉપાધિ છે એને શમન કરે એવી મારી ચિત્તની પરિસ્થિતિ નથી. કેટલી નાજુક પરિસ્થિતિ થઈ ગઈ છે, હવે નાજુક પરિસ્થિતિ છે. સૂક્ષ્મ વિકલ્પ પણ બોજો લાગે છે તો સ્થૂળ વિકલ્પ નો બોજો કેટલો લાગે આ વિચાર કરીએ છીએ. નિરૂપાયતા સિવાય કાંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી. એક નિરૂપાય કોઈ આવી પડે છે તો પરાણે પરાણે ન સહન થાય તો સહન કરીને નિપટાવીએ છીએ, બાકી ઈચ્છાપૂર્વક પોતાને મળવું હળવું કોઈની સાથે સહનમાં આવવું એ બિલકુલ વૃત્તિ કામ કરી શકતી નથી. એનાથી પણ અમે છૂટા થઈ જવું એની ચિંતા, એટલે એનું વારંવાર એ જ વિચાર એવા કરે છે કઈ રીતે આમાંથી છૂટું, કઈ રીતે આમાંથી હું છૂટી જાઉં. તેમ ચિત્તમાં બીજાને ગોળ કરવા યોગ્ય મારી યોગ્ય એટલી મારી યોગ્યતા હાલ મને લાગતી નથી. તેમ અત્યારે હું બીજાને ઉપદેશ આપું એવું પણ મને લાગતું નથી. ઉપદેશ આપવા માટે તો દીક્ષા લઈને નિર્વૃત્ત દશામાં એવા પછી ઉપદેશ આપવો, આ સ્થિતિમાં તો એટલું આત્મસાધન કરવું બીજું કાંઈ કરવું નહીં, આગળ લીધા પછી બીજી વાત છે. પણ અત્યારે તો ઉપદેશ આપવા જેવી મને યોગ્યતા લાગતી નથી. જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકોમાં સર્વવૃત્તિ ન થાય, સંસારની અંદર રાગ અને દ્વેષના બે પ્રકારે નિમિત્ત હોય છે, એ સ્થાનોમાં એ પ્રસંગોમાં સમવૃત્તિ ન થાય, માત્ર જેને સમતા ભાવ કહેવાય, જ્ઞાતા ભાવ કહેવાય, અવિષમ પરિણામ કહેવાય, એવી પરિસ્થિતિ જે મુનિ દશામાં હોય છે એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કર્યું જતું નથી, અથવા યથાર્થ એને સાધના કહેવામાં આવતી નથી. જેટલો રાગ દ્વેષ રહી ગયો તે સાધનાની ખામી છે, તે સાધના નથી. અને જ્યાં સુધી એ પ્રકારના પરિણામ મારા અત્યારે વર્તે છે ત્યાં સુધી મારે કોઈને ઉપદેશ આપવો એ વાત મને યોગ્ય લાગતી, કેમ કે સામાન્ય એ વાત ખ્યાલમાં આવવાની છે, સ્થૂળ બુદ્ધિથી પણ ખ્યાલમાં આવે છે કે એ તો વિતરાગ થવાનો ઉપદેશ આપે છે પણ પોતે તો રાગ દ્વેષ કરે છે. અમે એને રાગ કરતા પણ જોયા છે, અમે એને દ્વેષ કરતા પણ જોયા છે, અમે એને મોહ કરતા પણ જોયા છે. આ તો રાગી દ્વેષી મોહી બધા પરિણામ નજરે દેખાય છે, બધો પ્રસંગ પણ નજરે દેખાય છે. અને પાછા ઉપદેશ આપે છે તો પરિપૂર્ણ વિતરાગ થવું જોઈએ. કેવા વિતરાગ થવું જોઈએ? પરિપૂર્ણ વિતરાગ થવો જોઈએ. માટે અમને એમ લાગે છે કે અત્યારે ઉપદેશ આપવો એ સામાન્ય એક નિરાધક પરિસ્થિતિમાં મૂકવા જેવું થઈ જશે. શંકામાં મૂકવા જેવું થઈ જશે અથવા વિરોધાભાસે દેખાવ થઈ ગયો એ પરિસ્થિતિ ઊભી થાય તે ઈચ્છવા જેવી નથી. વિરોધાભાસે દેખાવ થાય તે ઈચ્છનીય નથી. એ દ્રષ્ટિએ એ લખે છે કે ત્યાં સુધી આત્મજ્ઞાન ઘણું જતું નથી. આત્મજ્ઞાન તો વર્તે છે પણ અહીં સાધનાના સ્થાનમાં એ શબ્દને વાપરે છે, જુદી જુદી જગ્યાએ જે રીતે વાપરે છે. અને જ્યાં સુધી તે હોય એટલે જ્યાં સુધી સાંસારિક રાગદ્વેષ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસને એટલે નિજ પુરુષાર્થની રક્ષા કરવી ઘટે છે. આત્મામાં અંતર્મુખ થવા માટે જે પુરુષાર્થમાં વારંવાર પ્રયત્ન અભ્યાસ કરવો જોઈએ એની રક્ષા એટલે ઘટી ન જાય, છૂટી ન જાય, એમાં તત્પરતા ન આવે તો છૂટી ન જાય એ પ્રકારે એમાં સાવધાની રાખવી ઘટે છે. અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમ વર્તું છું. ત્યારે તો મુમુક્ષુ એનો ઉપદેશ આપવા લાગી જાય બિલકુલ યોગ્ય છે. જ્ઞાની છે, પ્રખર જ્ઞાની છે, જ્ઞાની છે એમની પણ અસાધારણ જ્ઞાની છે તો પણ એમ કહે છે કે ઉપદેશ આપવાની મારી યોગ્યતા હું જોતો નથી અને મારે અત્યારે કોઈને ઉપદેશ આપવો નથી. મારે તો મારા પુરુષાર્થ છે એ સંભાળવો છે. તમારો સમય ન કરું, તમારી સાથે પરિચય ન રાખું કે પરિચય છે કદાચ હું છોડી દઉં તો તમે મને માફી આપી દેજો, માફ કરી દેજો તમે મને. હું મારા ખાતર આ કરું છું, તમારા ખાતર આમ કરતો એટલો વિચાર કરવો જોઈએ. અને નો વિચાર કરે તો એક્સિડન્ટ થયા વગર વગર બ્રેકની ગાડી ક્યાંક ને ક્યાંક ભટકાયા વિના એટલી સાવધાની પોતે રાખે છે. અને આવા પત્રો કોઈ રહી ગયા છે એટલે ખ્યાલ આવે છે કે જ્ઞાનીની પોતાના દશાની અંતર સાવધાનીની જાગૃતિ કેટલી હોય છે. નહીં તો ખ્યાલ આવે બહુ મુશ્કેલ છે કેમ કે આ દશા તો કોઈ વાણીની નથી, મૌન દશા છે પુરુષાર્થ નહીં. તે ક્ષમાયોગી છે એટલે હું ક્ષમા કરવાને લાયક છું. કેમ કે મારા ચિત્તમાં અન્ય કોઈ હેતુ બીજું કોઈ કારણ નથી. તમારી સાથે કાંઈ વઢવાળ થઈ છે, તમારી સાથે કાંઈ ખોટું લાગ્યું છે, તમારા પ્રત્યે કાંઈ દ્વેષ આવ્યો છે માટે હું તમને મળવા માંગતો નથી. એવું કાંઈ નથી, મારે કોઈને મળવું નહીં એવો મેં વિચાર કર્યો છે. મારા પુરુષાર્થને મારી સાધનામાં મારે રહી જવું વારંવાર સર્વસંગ છોડીને વ્યાપાર ધંધો કુટુંબ છોડીને પણ ચાલી નીકળવું અને એકાંતમાં આત્માની સાધના કરી લેવી એવી વૃત્તિમાં આવી ગયા છે.
લગ્નના પ્રસંગમાં જવું છે
ના જવું છે એમાં તો નથા પણ આવે છે. ઘરે સગા બેન ના લગ્ન છે મા મહિનામાં પોતાને નીકળવાનું છે તો પણ કોઈને મળવું નથી. રસ્તામાં જતા આવતા ત્યાં પણ કોઈને મળવું નહીં. અંદરમાં મંથન ચાલે છે, નીકળ્યા જ નથી, પછી ગયા જ નથી. બધાને ખોટું લાગ્યું છે, તાર ટપાલ બહુ આવ્યા છે, બે ત્રણ તાર આવ્યા, બે ત્રણ ટપાલ આવ્યા, બધી વાત સાચી પણ આત્માને પ્રતિબંધ થાય એવું હતું એટલે આપનું શરીર મુખ્ય કરીને તમને બધાને ગૌણ કરી નાખ્યા છે, એ માટે હું તમારી માફી માંગી રહું છું. શ્રી જીવ જેવા પુરુષે ગ્રહવાસ માં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થાય એટલા માટે આવવાનું કે પત્ર લખવાનો જવાબ આપતા દેતા પછી તમારા કારણે નહી, મારા કારણે મને વિક્ષેપ થાય છે. જે વિક્ષેપ પણ મારે સમાવવો શકે છે સમ્યક પ્રકારે
પ્રસંગ છે તો આ બાજુ નીકળશે તો દર્શન થશે. મારા પરિચય
બધા સામાન્ય બુદ્ધિ માં ન સમજાય એવી સ્થિતિ છે.
મુખ સાઈડ થી વિચાર કરીએ તો મુખ પણ કેટલો ખ્યાલ રાખતા કે કૃપાળુ દેવ આ બાજુ આવવાના છે, બધાથી સંપર્ક કરવાની કોશિશ કરે, પત્ર લખે, આપણે દર્શન આપો,
આતુરતા તો હોય પણ એ બધાને નિરાશ કરે. વર્તી વખતે શ્રી બ્રહ્માંડ સમાગમ કરવાનું થઈ શકે તેવું મારાથી બની શકે તે મનુષ્ય તો આગળ છે તમને લખીશ, પણ મારા સમાગમમાં તમે અહીંયાથી મારું આવું બ્રહ્માંડ થયું હતું એ બીજા બધા જાણવામાં તે પ્રસંગને લઈને આવે તો તે મને યોગ્ય લાગતું નથી. તે વ્યવહારિક કારણથી તમે સમાગમ કર્યો છે એમ જણાવ્યું તે પણ યથાર્થ અયથાર્થ છે, એ તો ખોટું બોલવા જેવી વાત છે. જેથી જો સમાગમ થવાનું લખવાનું મારાથી બને તો જેમ વાત અપ્રસિદ્ધ રહે તેમ કરશો, કોઈ ન જાણે તેમ કરશો એ વિનંતી છે. ત્યાં સિંજીભાઈ પ્રત્યે થોડી લાગણી ખેંચાવી છે, તમે આવજો પણ એકલા જ આવજો, કોઈને વાત તમે જણાવતા નહીં. ત્રણેયના પત્ર જુદા લખી શકવાની અશક્તિને લીધે એક પત્ર લખ્યું છે એ વિનંતી. ત્રણ કાગળ લખવાના તો ત્રણેયના કાગળ મજા હશે એટલે કેશુલાનું નામ લખ્યું છે, બીજા પણ કોઈ ભાઈ હશે એટલે ત્રણેયને લખતો નથી. ત્રણેયને લખવાની મારી શક્તિ એ નથી અત્યારે, એટલા વિકલ્પ પણ મારા લંબાઈ એવું નથી. એટલે વિકલ્પની સ્થિતિ જ્ઞાન દર્શનની અંદર એટલી ઘટી જાય છે એનું અનુમાન કરવાનું રહે છે. બાકી તો એ લાઈનમાં અને એ માર્ગમાં પ્રવેશ કર્યા વિના એનો અંદાજ આવવો પણ સામાન્ય મનુષ્યને મુશ્કેલ છે. સામાન્ય મનુષ્યને એનો ખ્યાલ પણ ન આવે એવી પરિસ્થિતિ છે.
મોક્ષ કેટલા લાગે કે ત્રણેયનો જવાબ એક જ પત્રમાં લખ્યો છે, એકને ઇજાયત આપી છે, બીજા બે ને એવો નથી લાગતો કે કેમ અમને જાત નથી મળી, કેવા સરસ મોક્ષ હશે.
એ તો એટલા આજ્ઞાંકિત છે કે એમના બધા વર્તન પ્રત્યે એમને કુછ બુદ્ધિ થાય છે. કોઈ વર્તન આમ કેમ કર્યું એ પ્રશ્ન નથી, અમને કેમ જવાબ ના આવ્યો, અમને કેમ મળ્યા નહીં, એ પ્રશ્ન નથી. ના પાડી હોય તો બીજો તર્ક વિતર્ક કરવો
નહીં,
એટલા સરળતા ઘણી
યોગ્ય મોક્ષ નો પ્રકાર જોવા મળે.
પત્ર તો વ્યવહારિક ઢંગથી લખાયેલો છે પણ એમની અંતર્દશા પણ એમાં વ્યક્ત થાય છે. એમની અસંગ રહેવાની વૃત્તિ એ પણ વ્યક્ત થાય છે. ઉદયથી છૂટવાની એમની વૃત્તિ પણ વ્યક્ત થાય છે. અને મોક્ષની સરળતાનો પણ સામે સામે કેવો પ્રકાર છે એ બધું આમાંથી ઘણું શીખવાનું મળે એવો વિષય છે. 558 559 શુભેચ્છા સંપન્ન ભાઈ શીતલાલ છોટનલાલ પ્રત્યે સમાગમ વિશે તમને ઈચ્છા છે અને તે પ્રમાણે અનુસરવામાં સામાન્યપણે બાદ નથી. તમને મારો સમાગમ કરવાની ઈચ્છા છે અને તમે સામાન્યપણે એમ અનુસરો એમાં તમારા માટે કોઈ બાદનું કારણ નથી, નુકસાનનું કારણ નથી. તથાપિ ચિત્તના કારણથી, મારા ચિત્તના કારણથી, મારી ચિત્તની અવ્યવસ્થા છે એ કારણથી હાલ વધારે સમાગમમાં આવવાનું કરવા વિશે લક્ષ્ય થતો નથી. કોઈનો પણ સમાગમ કરવાનું મારો લક્ષ્ય નથી. અત્રેથી માસુર પૂનમ કરી, આઠમને પૂનમ કરી, બીજની પાંચમ કરી, પાંચમની પૂનમ કરી નાખી. અત્રેથી માસુર પૂનમ પર નિવૃત્ત થવાનો સંભવ જણાય છે. તથાપિ તે વખતમાં રોકાવા જેટલો અવકાશ નથી અને મુખ્ય ઉપર જણાવ્યું છે તે કારણ છે ગરીબના રોકાવાનો અવકાશ પણ નથી. છતાં મારા ચિત્તની અવ્યવસ્થાને લઈને કારણ મુખ્ય તો એ છે. તો પણ જો કાંઈ બાદ જેવું નહીં હોય તો સ્ટેશન ઉપર મળવા વિશે આગળથી તમને જણાવીશ. તો સ્ટેશને આવું મારા આવવા વિશેના ખબર વિશેષ કોઈને હાલ નહીં જણાવશો, કેમ કે વધારે માણસોના સમાગમમાં આવવાનું ઉદાસીન ઘણો રહે છે. એ પણ એમને પણ એક જણને રજા આપી છે જો પોતે પત્ર લખે તો. ત્યાર પછી 560 નું પત્ર સુભાષભાઈ ઉપરનો છે. જો જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે તો પછી ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ એ જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? મોક્ષ તો ક્યારે થાય છે જીવને? કે ક્ષણે ક્ષણે જે મુનિ દશાની અંદર ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય એવા જીવને, એવા મુનિ દશામાં આવેલા જીવને મોક્ષ થાય એટલે સતતપણે અંતર્મુખ રહી જવાય બહાર નીકળે એની પછી. પણ એ પહેલાં કેવી દશા આવે કે પ્રતિક્ષણે અંતર્મુખ થઈ જાય, સ્વરૂપમાં સ્થિર થઈ જાય એવી દશા આવે. તો સિદ્ધાંત એ છે કે જો જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ હોય તો પછી આત્મ ઉપયોગ સ્થિર થાય એવી વાત જે કઠણ લાગે છે એ ક્ષણમાં કેવી રીતે આત્મામાં આવી જવાય, ખરે એને પછી એક ક્ષણમાં કેવી રીતે સ્વરૂપમાં સ્થિર થવાય? કે જ્ઞાની પુરુષનો દ્રઢ આશ્રય પ્રાપ્ત થાય તો એ કેમ સુલભ ન હોય? એ પણ સુલભ
હોય.
એવી વાત લીધી છે સુલભ કેમ ન હોય? આ તો સુલભ જ હોય. જો જ્ઞાની પુરુષના આશ્રયે સદાને માટે આત્મામાં સ્થિર રહી જવાતું હોય તો ક્ષણે ક્ષણે આત્મામાં આવું એવી સ્થિતિ જ્ઞાની પુરુષના આશરે કેમ ન થાય? એ થાય. આટલો જ્ઞાની પુરુષના આશ્રયનો ની મહત્તા આટલી વિશેષ છે. એ સમજાવવું મુશ્કેલ છે. મફતમાં જ્ઞાની મળી ગયા છે એટલે સમજાવી જ્ઞાની પુરુષનો આશ્રય મોક્ષ પર્યંત જઈને લાભનું કારણ છે એ વાત મને ઉલ્લેખ મળે છે. પુરુષના દ્રઢ આશ્રયથી મોક્ષ પદ સુલભ હોય તો મને દશા તો સુલભ જ હોય ને એમ કે છે. ક્ષણે ક્ષણે સ્વરૂપમાં આવું દશા છે અને સદાને માટે સ્વરૂપમાં રહી જવું એ મોક્ષ દશા છે. જો મોક્ષ દશા સુલભ હોય તો મને દશા તો સુલભ જ હોય. આ પોતાને ઘટાય છે ને મને દશામાં આવવાનો પુરુષાર્થનો ઉપકાર છે. અંદરમાંથી આત્મા જોડ કરે છે એટલે આ બધા વિચારો વ્યક્ત કરે છે. જ્ઞાની પુરુષના વચનનો દ્રઢ આશ્રય લઈને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે એ વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે? શું કહે છે? સિદ્ધાંત દ્રષ્ટાંતથી સિદ્ધાંત વિચારે છે કે જે જીવોને જ્ઞાની પુરુષના વચનોનો દ્રઢ આશ્રય હોય તેને મોક્ષ પર્યંતના બધા સાધન સુંદર થતા હોય તો પછી તમને કેટલીક વાત લખીએ છીએ એ વૃત્તિઓનો ધ્યેય કેમ ન થાય? અમે જે કહીએ છીએ એ વૃત્તિઓનો ધ્યેય કરવો ઘટે છે એ વૃત્તિઓનો કેમ તમારો કંટ્રોલ ના આવે? ક્યાંયમાં વગર દેહની જો તમને દ્રઢ આશ્રય હોય તો આમ તો સુભાગભાઈને ઘણી દ્રઢતા હતી. શ્રીમદજીના વચનો પ્રત્યે એમને ઘણી દ્રઢતા હતી. એ દ્રઢતાની અંદર કાંઈક અંશે જે ક્ષતિ હતી એ નિવારણ કરવા માટે આટલી લખી છે કે તમારે તો દ્રઢતા છે કે થોડીક એના ઉપર લક્ષ આપો તો તમે તો સહેજે છૂટી જાવ એવો છે. તમારી જે નિર્ભરતા છે એનાથી તમે સહેજે છૂટી જશો. આટલું સત્ય છે કે આ દુષ્મ કાળ વિશે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશે જોઈએ એટલી વાત જરૂર છે કે આ કાળ એટલો નીળો છે કે મુમુક્ષુ જીવને સત્સંગની સમીપતા સત્પુરુષની સમીપતા વિશેષ જોઈએ અને એ સત્પુરુષના વચનોને અનુસરવાની દ્રઢતા પણ ઘણી જોઈએ એવો કાળ તો ઘણો વિષમ છે. અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ. અસત્સંગથી એકદમ નિવૃત્તિ આવી જવી જોઈએ. સત્સંગમાં વિશેષ રહેવું જોઈએ અને બાકીનો જે સંઘ છે એમાંથી એકદમ નિવૃત્ત થઈ જવું જોઈએ. નિવૃત્તિ ઉપર તો ઘણું વજન છે. તો પણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય એટલે ગમે તેવી પરિસ્થિતિમાં કેમ કે બધા નિવૃત્તિ લઈ શકે એવી પરિસ્થિતિ ન પણ હોય તો એ કઠણ સાધન છે કે પ્રવૃત્તિ કરતા કરતા પોતાની સાધનામાં અગ્રેસર થવું મુખ્ય થવું એ જરા કઠણ સાધન છે. તો એને માનસિક તૈયારી અથવા અભિપ્રાયની તૈયારી તો એમ જ રાખવી ઘટે છે કે કઠણમાં કઠણ આત્મ સાધન હોય એટલે ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉભા થાય તો પણ સંયોગોમાં તેની પ્રથમ ઈચ્છા કરવી કે એ પરિસ્થિતિમાં પણ હું મારું આત્માનું કાર્ય ચાલુ જ રાખીશ, મારા કાર્યને હું છોડી દઈશ. આવી રીતે મોક્ષ તૈયારી રાખવી. નિવૃત્તિ ઈચ્છનીય છે, પણ નિવૃત્તિ ન મળે તો, ન થઈ શકે તો પણ તૈયારી રાખવી કે ગમે તે પરિસ્થિતિમાં મારે આત્મજીત તો સાધવું છે, સાધવું છે ને, સાધવું છે એવું મારો પ્રયત્ન હું જરા પણ છોડી દેવા માંગતો. એટલે એને પ્રથમ ઈચ્છા કરવી કે જેને લઈને એની દ્રઢ ઈચ્છાને લઈને સર્વ સાધન અલ્પકાળમાં ફળીભૂત થાય. પછી બહારના બધા સંજોગો છે અથવા જે કઈ સાધન કરશે એ સફળ થશે. આવી રીતે ચર્ચામાં એ વાત કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ સફળ થાય છે, ધ્યેયવિહીન પ્રવૃત્તિ સફળ થતી નથી. પછી કોઈ વધારે પ્રવૃત્તિ કરે સ્વાધ્યાય આદિની કે કોઈ ઓછી કરે, પણ જે લક્ષી છે કે નહીં આ મુખ્ય વાત છે. જો જે લક્ષી પ્રવૃત્તિ ન હોય તો જાજી પ્રવૃત્તિ કરે તો પણ નિષ્ફળ જાય, અને જે લક્ષી પ્રવૃત્તિ કરે તો જેટલી કરે એટલી સર્વ સાધન અલ્પકાળમાં ફળીભૂત થાય. અલ્પકાળમાં એક વાત વિચારવા જેવી છે કે પોતે ધ્યેય બાંધીને પ્રવૃત્તિમાં પ્રવેશ કર્યો છે કે ધ્યેય બાંધ્યા વિના પ્રવૃત્તિમાં પ્રવેશ કર્યો. આ એક મહત્વનો વિષય વિચારણીય છે.
દરેક પ્રસંગમાં ધ્યેય તો બાંધેલું કાયમ રહેવું જ જોઈએ,
નહીં તો તેની પ્રવૃત્તિ નિષ્ફળ જશે. પછી તો કરવા ખાતર કરે છે. મેં એમ નક્કી કર્યું કે મારે એનો સ્વાધ્યાય કરવો,
રોજ વ્યાખ્યાનમાં
મારે રોજ પૂજા કરવી, મારે રોજ આટલું કરવું, આટલું વાંચવું, આટલું વિચારવું, કરવા ખાતર કરશે. ધ્યેય તો કઈ, ધ્યેયનું તો કોઈ ખ્યાલ પણ નહીં હોય કે ધ્યેય ચાલુ છે, મારું ધ્યેય શું છે, ધ્યેય વર્તે છે કે નહીં લક્ષમાં, એવું આમ તો બધું ધ્યેયહીન પ્રવૃત્તિ છે, એની કોઈ સફળતા થતી નથી.
ગુરુદેવજીનો આ બોલ ચોટાડી રાખતા પ્રણતા લક્ષ્ય સર્વ
એ પછી આગળ ચાલવાની વાત છે. એ પહેલા કોઈ શરૂઆત થવાની, કુટુંબ કરેલું શરૂઆત વગરનું છે અથવા શરૂઆત પહેલાનું છે. નાની પુરુષ એકદમ નાની પુરુષ પ્રત્યે શ્રદ્ધા ઘણી, મારા કલ્યાણનું આ પરમ નિમિત્ત છે, પરમેશ્વર જેવું નિમિત્ત છે, પરમેશ્વર બુદ્ધિ થઈ તો એના વચન પ્રત્યે એટલો વિશ્વાસ આવે, એટલો એને આશ્રય થાય દ્રઢતાથી. નહીતર ક્યાંક શંકા પડે, ક્યાંક આશંકા થાય, ક્યાંક તકલીફ થાય, ક્યાંક ને ક્યાંક તક નિતર કહેવા વિના પરંપરા કર્મબંધ સંભવતો નથી, તો પણ પુરુષાર્થ મુખ્ય રાખો. તે જ્ઞાની એ પણ પુરુષાર્થ મુખ્ય રાખો કે જેથી બીજા જીવને પણ આત્મસાધન અને પરિણામનો હેતુ તીર્થંકરે વાત પ્રસિદ્ધ કરે છે કે જ્ઞાનીને કાંઈ વાંધો નથી. ગમે તે ઉદયમાં જ્ઞાની ઉભા હશે તો એને અહિત થવાનું નથી, કેમ કે છૂટા પડી ગયા છે અંદરથી, માટે એનું અહિત થવાનું નથી. તો પણ એને કર્મબંધ સંભવતો નથી, એટલે એ બંધાતા નથી. જે સંસારી નસીબમાં બીજા બંધાય છે એમાં એ બંધાતા નથી, કેમ કે એમની સંસાર સ્થિતિ જ પરીક્ષણ થઈ ગઈ છે. તો પણ એ પુરુષાર્થમાં વર્તે છે, એ પુરુષાર્થને મુખ્ય રાખે છે, અને એમના નિમિત્તે બીજાને પણ એ પુરુષાર્થનું આત્મસાધનનું કારણ થાય છે, કેમ કે એમને બીજા અનુસરે છે. માટે એ પણ પુરુષાર્થમાં એને રહેવું જોઈએ એવી વાત કરી છે. કેવી પરસ્પર વિરુદ્ધ વાત કરે છે કે જ્ઞાનીને તો સંસાર પરીક્ષણ થઈ ગયો છે, પરીક્ષણ થઈ ગયો છે એટલે એને તો કોઈ પરંપરા લાંબો કોઈ કર્મ સંબંધ થાય એવી પરિસ્થિતિ જ એના પરિણામ ની નથી, નિરસ પરિણામે પ્રવર્તે છે. તો પણ તીર્થંકર દેવ એમ કહ્યું છે કે એને પણ પુરુષાર્થવંત રહેવું, પુરુષાર્થમાં મુખ્ય રહેવું, કે જેથી બીજા જીવને પણ તે આત્મસાધનનો હેતુ હેતુ એટલે નિમિત્ત થાય, અથવા બીજા પણ એને આત્મ પરિણામમાં નિમિત્ત થાય. એમ કહીને એમ કહ્યું છે કે જ્ઞાની પુરુષ સાંસારિક પ્રવૃત્તિમાં હોય તો બીજાને આત્મ પરિણામમાં સમાગમ કરવાનો અવકાશ મળે છે, અવલોકન કરવાનો અવકાશ મળે છે, અને તેથી કરીને એના આત્મ પરિણામમાં એ નિમિત્ત પડે છે. એટલે તીર્થંકર દેવે એ ઉપદેશ કર્યો છે. સર્વાને પહોંચી જાય છે નિવૃત્તિ ઉપર, માત્ર નિવૃત્તિ ઉપર ખ્યાલ છે કે બધા તાને થતા વાત છે કે બીજાને આત્મસાધનમાં અથવા આત્મ પરિણામમાં નિમિત્ત થાય અને પોતાને પણ કઈ નુકસાનનું કારણ નથી. પ્રવૃત્તિ નિવૃત્તિ કરતા પ્રવૃત્તિમાં વધારે નિર્જરા કરે છે, એમને કોઈ પહોંચે નિવૃત્તિ કરતા પ્રવૃત્તિમાં વધારે નિર્જરા કરે છે. પ્રવૃત્તિમાં ઉદય એવો છે એની સામે લડી દે છે માટે વધારે નિર્જરા થાય છે એને, અને નિવૃત્તિમાં એટલો ઉદય નથી આવ્યો કે એટલી નિર્જરા નથી થતી. એને તો કઈ પ્રવૃત્તિ નિવૃત્તિ સાથે અંગત રીતે જોતા કોઈ તકલીફનું કારણ નથી, બીજાને આત્મસાધનમાં નિમિત્ત થાય કે એના એના આત્મ પરિણામ પછી બીજાને એવા આત્મ પરિણામ ઉગે ત્યારે મને એ નિવૃત્તિ કાળમાં હોય ત્યારે. સમયસારમાંથી જે કાર્ય લખ્યું છે તે તથા તેવા બીજા સિદ્ધાંતો માટે સમાજને સમાધાન કરવાનું સુગમ પડશે. સમયસારને ચાલી છે તત્વને એ સિદ્ધાંતિક સમાધાન રૂબરૂમાં કરશું એમ કરીને પત્રમાં ઉત્તર નથી આપ્યો. જ્ઞાની પુરુષને આત્મ પ્રતિબંધપણે સંસાર સેવા ન હોય પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય એમ છતાં પણ તેથી નિવર્તવાનું પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે. જે રીતનો આશ્રય કરતા હાલ 3 વર્ષ થયા વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે. જોકે તે યોગના કારણે વિશે સર્વસંગ નિવૃત્તિ પૂરી રીતે થાય તો સાહેબ સુજા કરે છે, તો પણ સર્વસંગ નિવૃત્તિ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે તો અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે. પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે કે સકળ ગ્રહવાસથી દૂર થવાય તેમ ન હોય તેમ ન બની શકે તો પણ વ્યાપારી પ્રસંગથી નિવૃત્ત અથવા દૂર થવાય તો સારું, કેમ કે આત્મભાવે પરિણામ પામવાના વિશે જે દશા જ્ઞાનની જોઈએ તે દશા વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. આટલું લાંબુ વાક્ય છે, અહીંયા પૂર્ણ વિરામ કર્યો છે, બાકી બધે અલ્પ વિરામ કરતા આવ્યા છે. શું કરે છે પોતાની વર્તમાન ઉદયની પરિસ્થિતિ સાથે વર્તતો પુરુષાર્થનો ઉદય ભાવ બંને પ્રકારના ભાવની પરિસ્થિતિ અને એ વિષયની સિદ્ધાંતિક પરિસ્થિતિ આમ 3-4 પ્રકારની ચર્ચા કરી છે. એક વાક્યમાં ત્રણ ચાર પ્રકારની સૂક્ષ્મ ચર્ચા કરી છે. એક તો જ્ઞાની પુરુષને સંસારની પ્રવૃત્તિ, સંસાર સેવા એટલે સંસારની પ્રવૃત્તિ આત્મ પ્રતિબંધ પણ હોય નહીં, એનો આત્મા બંધાય. જેમ અજ્ઞાનીનો આત્મા પૂરેપૂરો સંસારની પ્રવૃત્તિ કરતા રોકાઈ જાય છે, એવી રીતે જ્ઞાનીનો ઉપયોગ સંસાર પ્રવૃત્તિમાં હોય તો પણ પૂરેપૂરા પરિણામ એ સંસાર પ્રવૃત્તિમાં લાગેલા હોતા નથી. આંશિક પરિણામ સંસારની પ્રવૃત્તિમાં હોય છે, અલ્પ અંશે પરિણામ સંસારની પ્રવૃત્તિમાં હોય છે, મહદ અંશે પરિણામ આત્મ પ્રવૃત્તિમાં હોય છે. એને એમ કહે છે કે જ્ઞાની પુરુષને સંસારની પ્રવૃત્તિ આત્મ પ્રતિબંધપણે હોય નહીં અથવા હોતી જ નથી, પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય છે. પૂર્વના પ્રારબ્ધનો ઉદય છે એને એ પ્રારબ્ધે એમના આત્માને બંધનમાં લીધો છે, એ સંયોગની વચ્ચે એને આત્માને ઘેરો છે, એ પ્રારબ્ધનો પ્રતિબંધ છે. પણ એમને આ ઉપયોગનો પરિણામનો પ્રતિબંધ નથી. પ્રારબ્ધ પ્રતિબંધ હોય પણ પરિણામ પ્રતિબંધ આત્મ પ્રતિબંધ હોય નહીં, આમ વાત છે. એમ છતાં પણ તેથી એમ હોવા છતાં પણ તે પ્રારબ્ધ પ્રતિબંધથી નિવૃત્તવારૂપ એટલે છૂટવારૂપ નિવૃત્તિ લેવાના પરિણામને પામે એવું ફળ આવે, સર્વાય એવા એવું પરિણામ આવે, એવી જ્ઞાનીની રીત હોય છે. આ રીત ઉપર વાત કરી છે. જ્ઞાનીની કાર્ય કરવાની પદ્ધતિ કેવી હોય છે, કાર્ય પદ્ધતિનો વિશેષ ભલે એને પૂર્વકર્મનો પ્રારબ્ધ હોય, ભલે એમનો આત્મા પૂરેપૂરો સંસારની પ્રવૃત્તિમાં ન રોકાતો હોય, તો પણ એ પ્રવૃત્તિથી છૂટવા માટે પ્રયત્નમાન રહે એવી કાર્ય પદ્ધતિ હંમેશા હોય છે અને સર્વાએ છૂટીને જ રહે છે. કઈ માટે પ્રવૃત્તિમાં બંધાઈને રહેતા બની શકે એટલી વહેલી પ્રવૃત્તિમાં એ આવી જાય છે.